කරු රොෂාන් රණසිංහ අමාත්‍යතුමා ඔබතුමාට විනාඩි 11ක කාලයක් තියෙනවා.
මම එක විනාඩියයි දුන්නේ විනාඩි 14ක් තිබ්බා.
කාලයත් සමග අඩු වෙලා තියෙනවා අමාත්‍යතුමා.
අපේ ඉඩම් අමාත්‍යංශයේ අයවැය වැසිසේ සම්බන්ධයෙන් කතා කරන වෙලාවේ ඉඩම් රාජ්‍ය අමාත්‍යවරයා විදියට ජනාධිපතිතුමන් අති විශේෂ ගැසට් පත්‍රයකින් ප්‍රශස්ත ඉඩම් කළමනාකරණයක් වෙනුවෙන් වගකීමක් දීලා තියෙනවා. රාජ්‍ය ඉඩම් එවැගේම දේපල ඌන උපයෝජිත ඉඩම් පිළිබඳව විශේෂ සැලකිල්ලක් අරගෙන කටයුතු කරන්න. එවැගේම මේ රටේ ජනතාවට ඉඩමට නිරවුල් අයිතියක් ලබා දෙන්න ඉඩම් නිරවුල් කිරීමේ දෙපාර්තමේන්තුව අපේ අමාත්‍යංශයේ යටතට පවරලා තියෙනවා. එවැගේම ඉඩම් පරිහරණ ප්‍රතිපත්ති සැලසුම් දෙපාර්තමේන්තුවත් ඒ කාර්යභාරයන්ට දායක කරගන්න අපට පවරා දී තිබෙනවා. එවැගේම ඉඩම් අමාත්‍යංශයේ විදියට SM චන්ද්‍රසේන මැතිතුමා අමාත්‍යවරයා විදියට අමාත්‍යංශයේ යටතේ ඉඩම් කොමසාරිස් ජෙනරාල් දෙපාර්තමේන්තුවත් මිනින්දෝරු දෙපාර්තමේන්තුවත් ඉඩම් පවරා ගැනීම මේ වැනි ආයතන කීපයක් ඉඩම් ප්‍රතිසංස්කරණ කොමිෂන් සභාව මෙවත් එක්ක හොඳ සහයෝගයකින් අපි මේ රටේ ජනතාවගේ ඉඩම් ප්‍රශ්න ගැටලු විසඳන්න අපි කටයුතු කරගෙන යනවා. විශේෂයෙන් මගේ ස්තුතිය පුද කරනවා අපගේ අමාත්‍යංශයේ ප්‍රධාන අමාත්‍යංශයේ සියලුම ආයතනවල ප්‍රධානී ගරු අමාත්‍යතුමා ඇතුළු ලේකම්තුමන්ලා දෙපළටත් අනිත් අධ්‍යක්ෂ ජෙනරාල් තුමන්ලා තුමියන්ලා කොමසාරිස්තුමිය තුමාලා ඒ ඔක්කොටම මොකද ලොකු සහයෝගයක් මේ ජනතාවගේ ඉඩම් ගැටලු ප්‍රශ්න විසඳන්න ලබා දීම පිළිබඳව මම සෑහීමකට පත් වෙනවායි කියන එක විශේෂයෙන් මේලාදී සිහිපත් කරනවා. අපට දීලා තියෙන ප්‍රතිපාදන අනුව ඒ තියෙන සීමිත පහසුකම් මොකද අපි දන්නවා ආර්ථික අර්බුදයක් ලෝකෙ තියෙද්දි දැවැන්ත වසංගතයක් තියෙද්දි අපට ලබා දීලා තියෙන සීමිත මුදල් ප්‍රමාණයක් තුළ කළ හැකි උපරිම සේවයක් මේ රටේ ජනතාවට ලබා දෙන්න කටයුතු කරද්දී ඉඩම් කැබලී 1,20,00,000ක් වැනි ප්‍රමාණයක් අපිට මැනලා නිරවුල් කරලා දෙනවා නම් දෙන්න තියෙනවා. මේ තුල අපිට කළ හැක්කේ මේ වසරේ ඉඩම් කැබලී 90,000ක් වැනි ප්‍රමාණයක් කරන්න පුළුවන් උපරිම විශේෂ හිමිකම් සහතික දෙන්න විශේෂ වැඩපිළිවෙලක් අපි ගෙනල්ලා යම් මුදලක් ඊට අමතරව අපි ගෙනාවොත් මිලියන 1,500ක් වගේ මුදලක් වසරකට 2,30,000ක් වැනි ඉඩම් කැබලි ප්‍රමාණයක් තමයි නිරවුල් කිරීමේ හැකියාව තියෙන්නේ. මේ අනුව බැලුවත් මේ කාර්යය කරන්න වසර 40කට වැඩි ප්‍රමාණයක් යන අපේ හිටපු ඇමතුමත් ඉන්නවා. ඉතින් අපි විශේෂයෙන්ම ලෝක බැංකුව සමග සාකච්ඡා කරන්න මේ සඳහා ආධාර අරගෙන හරි මේ ජනතාවට ඉඩම් නිරවුල් අයිතියක් අරන් දුන්නොත් මම හිතනවා ඒ ජනතාව ආර්ථික වශයෙන් නැගී සිටින්නත් ඒ වගේම ඉඩමක් මිලදී ගන්න ඕනෑම පුද්ගලයෙකුට ඒ හොරමැරකම් වලට හසු නොවි පැහැදිලි නිරවුල් අයිතියක් ලබා ගැනීමටත් හැකියාව ලැබෙනවා. ඒ වගේම තමයි මෙතෙන්දී අපේ පක්ෂ විපක්ෂ දෙපැත්තෙන් ආපු ඊළඟ ප්‍රශ්නේ ඉඩම් සංවර්ධන ආඥා පනත සම්බන්ධයෙන් මේක අපි තවදුරටත් අර හිඟන්නගේ තුවාලෙ වගේ තියාගන්නේ නැතුව විසඳිය යුතුයි කියන තැන අපි ඉන්නේ. මෙතනදි මම යෝජනාවක් විදියට ලේකම්තුමා හරහා ඉදිරිපත් කළේ දැන් මේ ඉඩම සංවර්ධනය කරගෙන ඉන්න පුද්ගලයාට ඉඩම දෙනවයි කියන කතාව ගැලපෙන්නේ නැහැ. මොකද ඔහු සම්පූර්ණ ස්වේච්ඡා සේවයක් කරනවා නෙමෙයි සමහර වෙලාවට පවුලේ සියලු දෙනා එලවලා දාලා බලෙන් ඉඩම අල්ලගෙන සංවර්ධනය කරනවා. ඒක නිසා මම කිසිසේත්ම එකඟ වෙන්නේ නැහැ ඉඩම සංවර්ධනය කරන කෙනාට ඉඩමේ අයිතිය දෙනවයි කියන එක. ඒ වගේම පවුලේ වැඩිමලාට ඒ අයිතිය යෑම තුළ පවුලේ සියලු දෙනා CC ගෙදරින් දොට්ට දාන පසුබිමක් තියෙනවා. ඒ නිසා සිවිල් නීතිය සමාන වෙච්ච මේ ඉඩම් බෙදා දීමේ පවුලේ සියලු දෙනාට ඒ අයිතිය යන ආකාරයට සියලු දෙනාගේ එකඟතාවය මත ක්‍රියාත්මක වන වැඩපිළිවෙලක් තමයි අනිවාර්යෙන්ම මේ ඉඩම් සංවර්ධන ආඥාපන තුල ගෙනා යුත්තේ කියන එක තමයි විශේෂයෙන් අපි මේ වෙලාවේදී සිහිපත් කරන්නේ. ඒ වගේම තමයි ඉඩම් පරිහරණ දෙපාර්තමේන්තුව විදියට අපි තරුණයින් ලක්ෂයක් සඳහා ජනාධිපතිතුමා පවර්ලා තියෙන වගකීමක් ඉඩම් කොටසක් ලබා දෙයි. මේකේ ඉල්ලුම කොච්චරද කියනවා නම් මේ වෙනකොට ඉල්ලුම් පත්‍ර ලක්ෂ 6කට ආසන්න ප්‍රමාණයක් ලැබිලා තියෙනවා. එතකොට රජයක් විදියට ජනාධිපතිතුමා ගත්ත තීන්දුව කොච්චර කාලෝචිතයිද කියන එක එතනින්ම අවබෝධ වෙනවා. ලක්ෂ 6ක් ඉල්ලුම් පත්‍ර ලැබෙනවායි කියන්නේ ඉඩම් කොටසක් තමන් ව්‍යාපාරයක් කරන්න ව්‍යවසායකයෙක් විදියට නැගී සිටින්න ඉඩම් කොටසක් ඉල්ලලා තමයි මේ ලක්ෂ 6ක් ඉල්ලුම් පත්‍රය අවිල්ලා තියෙන්නේ. එනිසා ඒ අය වෙනුවෙන් උපරිම සාධාරණයක් කරන්න ප්‍රසස්ත කළමනාකරණයක් එක්ක විශේෂයෙන්ම ඌන උපයෝජිත ගොඩා දැන් මං ඊයේ පෙරේදා ගියපුවාම සම්පකාරී ඉඩම් අක්කර 5 6 අවුරුදු 50ක් පාවිච්චි කරලා නැහැ. ඒවා ගිහිල්ලා අපි අත්පත් කරගන්න යනකොට කියනවා නෑ අපි ව්‍යාපෘතියක් කරන්න ඉන්න ඕන. ඒකින්ද දැඩි ක්‍රියාමාර්ග ගන්නවා ඌන උපයෝජිත ඉඩම් රජයේ සතුද ඒ සියල්ලම වෙනත් කාර්යයක් සඳහා යොදවන්න අපි ගන්න කටයුතු කරන්න ක්‍රියාත්මක වෙනවයි කියන එක විශේෂයෙන් මෙහිලාදී සිහිපත් කරනවා. ඒ වගේම තමයි අපි දැන් මේ ඉඩම් අමාත්‍යංශයත් එක්ක ගැටෙන තවත් කාරණා ගණනාවක් තියෙනවා. දැන් මේ දවස්වල මාධ්‍ය ඊයේ කාරණේ සිදුවීමක් සම්බන්ධයෙන් අපේ ගරු විමලවීර දිසානායක මැතිතුමා මම ගරු කරන ඇමතිවරේ. එතුමා දේශපාලනයේ ආදර්ශමත් චරිතයක්. නිකලෙටි චරිතයක්. ඉතින් එවැනි පුද්ගලෙක් පිළිබඳව ඊයේ දිනේ මාධ්‍ය මං හිතන්නේ හරි නිවැරදි තොරතුරු නෙමෙයි සඳහන් කරේ පිළිබඳව මම කනගාටු වෙනවා. මොකද හේතුව දැන් පොළොන්නරුව දිස්ත්‍රික්කයේ විදියට මම ගත්තත් අමාත්‍යවරයෙක් විදියට ගත්තත් රාජ්‍ය සේවකයාට අපි ඉහලින්ම ගරු කරනවා. ඒකේ ප්‍රශ්නයක් නැහැ. මගේ මෑණියනුත් රාජ්‍ය නිලධාරී. ඒ නිසා රාජ්‍ය සේවයයි දේශපාලනයයි කියන්නේ ගහයි පොත්තයි වගේ ඉන්නවා. හැබැයි වනජීවී දෙපාර්තමේන්තුවේ ක්‍රියාකලාපය අතිබහුතරයක්. හොඳයි ඉන්නවා. හැබැයි සීමිත පිරිසක් ඉන්නවා. මේ අය කරන්නේ මෙයාලා මේ වනජීවී දෙපාර්තමේන්තුවේ එක් එක් ප්‍රදේශවල සම්පූර්ණ යාලගේ ආදායම් මාර්ග හදාගෙන ආදායම් මාර්ග හදාගෙන ඒවා මිනිස්සු තලාපෙලා දමමින් මිනිස්සුන්ට හිරිහර කරමින් කටයුතු කරනවා. ඉතින් මේ ප්‍රශ්න අනිවාර්යයෙන්ම අපි විසඳන්න ඕනේ. එතෙන්දී අපි බැලුවා මේ වනජීවි පනත සම්බන්ධයෙන්. මේ පනත තුල පැහැදිලි ලෙස ජනතාවට අයිතිය දීලා තියෙනවා. අපි දැක්කා එකේ තියෙනවා යම් මෙන්න මෙහෙම මේ විදිහට දැන් ඊයේ මේ විමලවීර දිසානායක මැතිතුමත් එක්ක ඒ පැන නැගිච්ච යම් ගැටලුවේදී මූලික වුණේ ඒ ප්‍රදේශයේ ජනතාව වසර 100කට ආසන්න කාලයක් භුක්ති විඳින කුඹුරු කිසිඳු වන්දියක් කිසිඳු විකල්ප ඉඩමක් නොදී බලහත්කාරයෙන් වැඩවසම් ක්‍රමයෙන් වනජීවී දෙපාර්තමේන්තුව අත්පත් කර ගැනීම එක කාරණයක්. අධිකරණයේ නොමග යවලා තියෙනවා. අධිකරණයට කරුණු පවසලා තියෙනවා මේවට වන්දි දීලා තියෙනවා. විකල්ප ඉඩම් දීලා තියෙනවායි කියලා. ඒ මිනිසුන්ට නීතිඥෙක්වත් අල්ලගන්න පුළුවන්කමක් නැහැ. එවන් පසුබිමක් තුල. අන්න එහෙම තුල එතුමා මාධ්‍යයට කියනවා මේ ජාතික අපරාධයලු. මොකක් දැන් සංචාරකයාට වනජීවී කලාපයට ගිහිල්ලා සෆාරි කරන්න හොඳයි. කතා කරන්න බැරි සත්වයා කැලේට ගියපුවාම මිනිස්සුන්ට ලක්ෂ 2-3 වන්දි ගෙවලා තලාපෙලා දාන. ඉතින් මෙතනදී අපි විශේෂයෙන්ම ඇමතුමාට කියන්නේ මේ ජනතාව වෙනුවෙන් මේ ඔබතුමාට දීලා තියෙන බලය පාවිච්චි කරන්න කියන එක. මෙන්න මේ පනතේ මෙන්න මේ විදියට කියනවා 1993 අංක 49 යම් තැනැත්තෙකු විසින් යම් ස්වභාව රක්ෂිත භූමියක සීමා ඇතුළත් පිහිටි ඉඩමක් මත හෝ යම් අබේ භූමියක් තුල වූ රජයේ ඉඩමක හෝ ඉඩමක් මත ක්‍රියාත්මක කිරීමට නීතිය හෝ චාරිත්‍රය හෝ ව්‍යවහාරය අනුව අත්කරගෙන ඇත්තා වූ ඒ රක්ෂිත භූමිය පිහිටවීමේ දිනයට පෙර ආතු ඒ තැනැත්තා විසින් එසේ අත්කරගත් අයිතිවාසිකම් වූ යම් අයිතිවාසිකමක් මේ තැනැත්තා සිටියේ ක්‍රියාත්මක කිරීම මේ වගන්තියට කලින් සඳහන් විධිවිධානවල ඇතුළත් කිසියකින් තහනම් කරන ලෙස හෝ සීමා කරන ලෙස හෝ සැලකිය යුතු අතර ඒ කිසිවක් එසේ තේරුම් නොගත යුතුය. මගේ කාලේ මං සැලසුම් කරගෙන හිටපු විදියට මට කරුණා කළා මේ අවස්ථාව දෙන්න. ඉතින් මොකද මම මේ මේ වෙච්ච අසාධාරණේ මම නිවැරදි කරන්න ඕනේ. එතුමා පොළොන්නරුවට ඇවිල්ලා මේ කාරණේ සිද්ධ වුණේ. ඒ වගේම තමයි මේ පනතෙම්ම කියනවා අමාත්‍යවරයා විසින් ගැසට් පත්‍රයේ පළ කරනු ලබන නියමයක් මාර්ගයෙන් නිශ්චිතව සඳහන් දිනයක සිට දැඩි ස්වභාවක රක්ෂිතයක ජාතික වනෝද්‍යානයක ස්වාභාවික රක්ෂිත භූමියක වනපිවිසුමක ආරක්ෂක ස්ථානයක සමුද්‍රීය රක්ෂිත ප්‍රදේශයක හෝ සීමාන්තරික කලාපයක සීමා නිර්ණ සකස් කරන බව හෝ වෙනස් කරන බව යම් ජාතික රක්ෂිත භූමියක් හෝ යම් ජාතික රක්ෂක භූමියක කොටස් ජාතික රක්ෂිත ප්‍රදේශයක් තිබීම අවසන් වන බව එවැගේම යම් අබේ භූමියක් හෝ අබේ භූමියක කොටසක් අබේ භූමියක්ව තිබීම අවසන් වන බව එක් පන්තියක ජාතික රක්ෂිත භූමියක් වෙනත් පන්තියක ජාතික රක්ෂක භූමියක් බවට පත්වන බව ප්‍රකාශයට පත් කළ හැකිය. එහෙම බලයක් විධායක එහෙම බලයක් ඇමතිවරයාට දීලා තියෙද්දි මේ නිලධාරීන් හැසිරුණ ආකාරය ඉතාම පිළිකුල් සහගතයි. මේගොල්ලෝ කරන්නේ මාධ්‍ය සංදර්ශනය. මේ සමහර නිලධාරීන් ඉතින් මේවට මම මාධ්‍යයට ගරු කරනවා. හැබැයි මම මාධ්‍යයට බය නැහැ. මොකද අපි වැරදි කරන්නේ නැති හින්දා. ඒ නිසා විශේෂයෙන් මේ වෙලාවේදී පක්ෂ විපක්ෂ මේ දෙපැත්තෙන්ම ඉල්ලනවා සහෝදරවරුන්ගෙන්. මේ වගේ තක්කඩි නිලධාරීන් දැන් ඔය සෝමාවතිය ඔය එක නිලධාරියෙක්ගේ නම වාසල. ඔය පුද්ගලයා මේ ප්‍රදේශයේ ජනතාවගෙන් කප්පම් ගන්නවා, පගා ගන්නවා, ඒ විතරක් නෙමෙයි. ජල ගැනුම් නිම්නේ කියලා සෝමාවතියේ වැලි සම්පත රජයෙන් ගන්න යනකොට ආණ්ඩු දෙකේදීම මෙයාලා කියනවා මේක පරිසර හානියක් කියලා. හැබැයි රෑට ලක්ෂ පහ අරගෙන වැලි පටවනවා. රෑට ලක්ෂ පහ අරගෙන වැලි පටවනවා. ඒ නිසා මෙවැනි නිලධාරීන් සම්බන්ධයෙන් පැහැදිලිව මේ උත්තරීතර සභාවේදී කියන්නේ වහාම නීතිය ක්‍රියාත්මක කරන්න. ඒ වගේම තමයි මේ නිලධාරීන්ගේ කාලය. දිසාපතිවරයා වේවා, ප්‍රාදේශීය ලේකම් වේවා, පොලිසිය මූලස්ථාන පරීක්ෂකවරයා වේවා, විදුහල්පතිවරයා වේවා, හොඳට වැඩ කරනවා නම් ඕන කාලයක් වැඩ කරාට කමක් නැහැ. හැබැයි ඇයි මාරු ක්‍රමයක් තියෙන්නේ? යම් පුද්ගලයෙක්ගේ කාර්ය අසාර්ථකයි නම් ඒ ආයතනේ කඩා වැටෙනවා. ඒ නිසා අනිවාර්යයෙන්ම මාරුවක් විය යුතුයි. එනිසා ඉඩම් අමාත්‍යංශයත් එක්ක ඉඩම් අමාත්‍යංශයේ තුල වගකීම් තුල මිනිස්සු විශාල වශයෙන් මට විනාඩියක් දෙන්න විශාල වශයෙන් බටකනවා වනජීවී වන සංරක්ෂණ ගැටලු. අපි ඉඩම් කළමනාකරණය තුර ඒ ජනතාවට නිරවුල් අයිතියක් ලබා දෙන්න නම් මෙන්න මේ විමල වීර දිසානායක ගරු අමාත්‍යතුමනි, ඔබතුමා අමාත්‍යවරයා විදියට ඍජු තීන්දු ගන්න. ඔබතුමාට මේ පනතෙන් ලැබිලා තියෙන බලතල ක්‍රියාත්මක කරන්න. මේ පනත් සංශෝධනය කරලා මේ බැටකන ජනතාව වෙනුවෙන් ඒ ඉඩම් ඒ ගැටලු ටික නිරවුල් කරලා දෙන්න, නිරවුල් අයිතියක් ජනතාවට අරගෙන දෙන්න අපි සූදානම්. ඒ නිසා මේ රටේ විධායක ජනාධිපතිවරයා විදියට ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමා, මහින්ද රාජපක්ෂ මැතිතුමන් ගෙනියන වැඩපිළිවෙල තුල අපි ණයත් නැති බයත් නැති දේශපාලනය තුල ජනතාවට කළ හැකි මට එක ජනතාව. එක ජනතාව. ඒ ජනතාව මානවයා වෙනුවෙන් පරිසරයයි සත්ව සම්පතයි ආරක්ෂා කළ යුතුයි කියන තැන අපි ඉන්නවා. හැබැයි මානවයා රැකෙන්න ඕන. මානවයා තලාපෙලා දාන්න කිසිම නිලධාරියෙකුට අපි ඉඩක් තියන්නේ නැහැ කියන එක පණිවිඩයේ විශේෂයෙන්ම කියමින් ඒ බවත් අපි සිහිපත් කරමින් මේ රටේ ජනතාවගේ ඉඩම් ප්‍රශ්නය මෙන්ම තරුණයින්ගේ අනාගතය වෙනුවෙන් සුවිශේෂී වැඩපිළිවෙලක් අපට ලබා දුන් අමාත්‍යංශය තුල අපේ සහෝදර නිලධාරි මණ්ඩලයත් එක්ක අපේ අමාත්‍යතුමත් එක්ක අපි කටයුතු කරනවායි කියන එකත් සිහිපත් කරමින් වෙලාව ලබා දීම පිළිබඳව ස්තුතිය පුද කරමින් මගේ අදහස් දැක්වීම හමාරයි.
බොහොම ස්තුතියි ඔබතුමාට. ගරු චමින්ද විජේසිරි මැතිතුමා, ඔබතුමාට විනාඩි 5ක කාලයක්.
මොනවාසරේ ගරු මන්ත්‍රීතුමනි, විශේෂයෙන්ම අපි වඩාත් ගරු කරන තරුණ වයසේ සිටින රටට වැඩක් කළ යුතුයි කියන විශේෂමේ සෞභාගී දැක්කේ යමක් කළ හැකි කියන විශ්වාසය කරන ඇමතුරු කීප දෙනෙක් දරන රාජ්‍ය අමාත්‍යංශ ගණනාවක ඇශීෂ්‍ය. එයින් විශේෂයෙන්ම රොෂාන් රණතුංග ගරු රාජ්‍ය ඇමතුමා කතා කරා. ගරු ඇමතුමනි, ඊයේ සිදුවීම තුළ විශේෂයෙන්ම අපි දැක්කේ මාධ්‍ය තුළ ඒ නිලධාරීන් ඇසුරුනේ ගවයන් කැලෑව ඇතුළට ඇතුළු වීම පිණිස නෙවෙයි. ගවයන් එක්ක ගස් කපන්න යන ගවයන් ඒ වනාන්තරයේ විනාශ කිරීම කියන කාරණේ පිළිබඳව පිටු දකින නිසා. ඔබතුමා කියනවා වගේ විශේෂයෙන්ම
සමින්ද මන්ත්‍රීතුමා ඒ කතාව තරයේ ප්‍රතික්ෂේප කරනවා. එහෙම කිසිම කාරණයක් එතන නැහැ සහෝදර මන්ත්‍රීතුමා. මොකද හේතුව අපි හොරතක්කඩි වෙනුවෙන් කවදාවත් පෙනී හිටින්නේ නැහැ. තරුණෙක් විදියට ඔබතුමා තුල යම් දැක්මක් තියෙනවා. ඒ දැක්මම අපි ක්‍රියාත්මක කළා.
ඔබතුමා ඔබතුමා ඒ
පිළිබඳව පොළොන්නරුවේ කිසිම එවැනි නීති විරෝධී කාරණයකට අපි ඉඩ දෙලා නැහැ. ගරු අමාත්‍යතුමා මට දෙන්න අවස්ථාව. ගරු අමාත්‍යතුමා තප්පරයක් දෙන්න සහෝදර. ඒ ගරු විමල වීර දිසානායක ඇමතිතුමා කියන්නේ නොකිලිටි චරිතයක්. එතුමා ඒ වෙලාවේ ජනතාව වෙනුවෙන් ඒ මිනිස්සුන්ගේ දුක වෙනුවෙන් මොකද හේතුව වනජීවී නිලධාරි මහත්තයාට මාසෙ අන්තිමට පඩියෙන් අනේ මිනිස්සුන්ට එහෙම දෙයක් නැහැ. ඒ අය වෙනුවෙන්
මම ඒ ඇමතිතුමා පිළිබඳව යම් ගෞරවයක් තිබෙනවා. උගදෙක් හැටියට බුද්ධමෙත්තේ එතන හැසිරීම පිළිබඳව යම් කනගාටුවක් තිබෙනවා. ඒ හැසිරීම තුළ අද එතුමා මාධ්‍ය තුළ යම් කාණයක් තියෙනවා ගරු ඇමතිතුමාත් යම් පරිස්සමෙන් ඒ කටයුතු කරන්න කියන කාරණේ යෝජනා කරමින් ගරු ඇමතිතුමනි විශේෂයෙන්ම අපි දන්නවා ඔබ
ආශ්‍රේතවල ඔක්සිජන් නැහැ
කියලා.
ඔව් ගරු විමල දිසානායකතුමා.
ඔව් ගරු මන්ත්‍රීතුමනි මෙතුමාවත් කවුරුවත් නෑ ඔබතුමාගේ වෙලා ගන්න. ඔබතුමා වෙලා ගන්න. ඔබතුමා දන්න තියව කතා කරන්න එපා. ඒකයි මං කියන්නේ. එතන එම තීන්දුවක් අරගෙන නෑ මොකක්වත්. කිසිම තීන්දුවක් ගත්තේ නැති තැනක ඔය තියෙන්නේ. තීන්දුවක් ගන්නටි දෙයකට විරුද්ධ වෙන්නේ මොකටද?
බොමෙස්සෙම් තුමගරු මන්තුමා කතා
කරා. මාධ්‍යයේ දැක්ක ඔබතුමා තීන්දුවක් ගන්නවා. මේ මාධ්‍යයේ තියෙනවා මේ රෙකෝඩින් එක ගන්නවද කමන්නේ. ඔබතුමා මං හිතන්නේ විශේෂ ඉවසීමෙන් කටයුතු කරොත් ඔබතුමාගේ තියෙන ගෞරවය රැක ගන්න පුළුවන් ගරු ඇමතුමා. දෙවෙනි කාරණේ තමයි මුලසුනේ ගරු මන්ත්‍රීතුමනි මම කලින් කිව්වා අපි කලබෝවල තිබිච්ච ගස් කපලා මේ රටට ඔක්සිජන් ඕනේ නැහැ කියපු සමහර ඇමතිවරු හිටපු නිසා රාජ්‍ය නිලධාරීන් බයයි ගරු ඇමතුමා. ඔබලා හැම කරන්නේ නැහැ. ඔබලා හැමදාම මේ රටට යහපතක් එනවා දකින්න එදා විපක්ෂයේ ඉඳන් කතා කරපු ගරු අමාත්‍යතුමා. ඒ වගේම මම කතා කරන්නට ඕනේ අපේ රමේෂ් වජින ගරු අමාත්‍යතුමනි. ඔබතුමා උගත් බුද්ධිමත් ඇමති
පොඩ්ඩක් ඉඳ දෙන්න මට. මේ ආණ්ඩුවේ කිසිම ඇමතිවරයෙක් නෑ ඉන්නේ පුතා. මේ ආණ්ඩුවේ කිසිම ඇමතිවරයෙක් ඔක්සිජන් ඕන නැහැ කියලා නෑ. ඒ සිටියේදී පැත්තක ඉන්න මිනිහෙක් කියලා තියන්නේ. බොරු කියන්නේපා.
අපි අපිට දැනගන්න පුළුවන් ඔබතුමා අයියේ කොහමද ඇසිර ඇති කියන. ඒ නිලධාරී සාදරයි සමහර වෙලාව. ගරු ඇමතිතුමා තොප්පිය දාගන්න එපා ඇමතිතුමා. තොප්පි දාගන්න එපා. ඔයාලා තොප්පි දාගන්න නිසා ඔයාලා කරපු දේ අද මේ පාළි මම ආවේ මේ ඔබතුමා ගැන කියන්නේ නෙමෙයි අපේ රමේෂ් පන්නකර ඇමතිතුමනි. ගරු කරන ඇමතිවරයෙක් කැඩියට යමක් කළ හැකි ඇමතිවරයෙක් කැඩියට අපේ පළාතේ වතුවල තිබෙන දැවෙන ප්‍රශ්නේ තමයි අපි මේ පඩි වැඩිවීම කියන කාරණේ එක පැත්තකින් ලඝු කළ බැලුවට ගරු ඇමතිතුමනි මේ වතුකරේ ජීවත් වෙන ජනතාවගේ පුංචි දරුව අඩු වයසේ කසාද බඳිනවා. මේක තමයි බරපතලම ප්‍රශ්න කරන ඇමතිතුමනි. ඒකට ප්‍රධානම හේතුව ඔබ හොයලා බලන්න එකම ගෙදර තුළ එකම ලයින් ක්‍රියාමර පේළිය තුළ ඒ අම්මා තාත්තා සහෝදර සහෝදරී ජීවත් වීම තුළ ඒ පවුලක් අතර සිද්ධ වෙන යම් සිදුවීම් දිහා ඒ බලනකොට ඉතාමත්ම ලාබාල වයසේ මේ දරුව විවාහයට පත් වෙනවා. මන්ද පෝෂණය අඩුබරතින් දරු උපදීම ඒ කියන කාරණ මොහොන දීම තුළ සමාජය සහ ඒ වතුකරේ ජනතාව ඒකේ නිදාස් කරගන්න තමයි එදා අපේ ගරු අමාත්‍යතුමා අපේ අමාත්‍යවරු පජස් හතක ඉඩම ලබා දෙන්න කටයුතු
කරනවා. මම විශ්වාස කරනවා
වෙනාඩි පුලක් කියන්න පුළුවන් නම් හොඳයි කියලා. දෙවෙනි කාරණේ විශේෂයෙන්ම අපේ කාංචන ගරු ඇමතිතුමනි අපේ මේ රටේ තිබෙන මේ මත්ස්‍ය සම්පත පිළිබඳව යම් මර්ධනයක් කරනවා නම් අපේ මුහුදු සීමාව තුළ තියෙන දියවැල් එක්ක හැදෙන මේ මත්ස්‍ය සම්පතේ ඒ වටිනාකම තේරුම් අරගෙන ඒ මත්ස්‍ය සම්පතත් එක්ක කොයි කාලෙද කොයි වෙලාවටද කොයි මුහුදු වෙරළද මේ වටිනා කියන මාළුවා ජීවත් වෙන කියන කාරණේ හරියට නිරීක්ෂණය කරන්න පුළුවන් නම් මම හිතනවා දීවරයන් දැනුවත් කරලා ඒ මත්ස්‍ය ලබා ගැනීම සඳහා අවශ්‍ය වැඩ කළ යුතු කරනවා. ඒ වගේම මගේ ගෙට ඉස්සරහ ඉන්න ජානක වක්කුමර ගරු ඇමතිතුමනි ඔබතුමාට ඉදා වටිනා කියන අමාත්‍යංශය බාර දීලා තියෙනවා. ගමන යන්න අපි සුභාශිංසනය කරනවා. නමුත් අපි දන්නවා මේ ආණ්ඩුවේ අයවැයෙන් ඔබලාට මුදල් වෙන් කරලා තියෙන හරියට මේ කොරෝනා වසංගතය අර ලොක්ඩවුන් කරලා තියෙනවා වගේම ඒ වගේම නිරෝධායනය කරපු ක්‍රමවේදයට නිසා ඔබට යන ගමනක් යන්න හැකියාව තිබුණත් ඒ වැළැක්වීම නිසා අර රාජපක්ෂ පොරට වැඩිය පොකුරට වැඩිය ඔබට ගමනක් යන්න බැරි වෙයි කියන කාරණේ මතක් කරමින් අවස්ථාව ලබා දීම සතුටුයි මනින බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි. Honorable Imran Maruf, you have 9 minutes.
நன்றி சபைக்கு தலைமை தாங்குகின்ற உறுப்பினர் அவர்களே, இன்று இந்த குழுநிலை விவாதத்திலே கடல் தொழில் அமைச்சு, பெருந்தோட்டத்துறை அமைச்சு, அதே போன்று காணி அமைச்சர்கள் இன்று விவாதிக்கப்படுகின்ற இந்த சந்தர்ப்பத்திலே உரையாற்றுவதற்கு நேரம் வழங்கியதற்கு நன்றியை கூறிக்கொண்டு, உண்மையிலே வடகிழக்கு மக்கள் எதிர்கொள்ளுகின்ற பிரச்சனைகளிலே முதன்மையாக இருக்கின்ற இந்த காணி பிரச்சினை சம்பந்தமாக சில விடயங்களை இந்த இடத்திலே கூறலாம் என்று நினைக்கின்றேன். இந்த உரிய சபையிலே இதற்கு முதலும் பல முறை இது பற்றி பலரால் பேசப்பட்டிருக்கலாம். நான் பிரதித்துவப்படுத்துகின்ற திருகோணமலை மாவட்டத்தில் காணி சம்பந்தமான பிரச்சனைகள் தொடர்பாக இச்சபையின் கவனத்துக்கு கொண்டு வரலாம் என நினைக்கின்றேன். திருகோணமலை மாவட்ட மக்கள் முன்வைக்கப்படுகின்ற காணி பிரச்சனைகளிலே பலவற்றுக்கு இரண்டு திணைக்களங்களே பிரதான காரணமாக உள்ளதாக இன்று மக்கள் மத்தியிலே குற்றம் சாட்டப்படுகின்றது. அதிலே ஒன்று வனவிலங்கு திணைக்களம், மற்றது தொல்பொருள் திணைக்களம். இவ்வாறான திணைக்களங்களின் மூலமாக ஏற்படுகின்ற பிரச்சனைகளிலே கிண்ணியா பிரதேச செயலத்துக்கு உட்பட்ட ஆயிலடி கிராம சேவர் பிரிவில் 50 வருடங்களுக்கு மேலாக விவசாய நடவடிக்கைகளை முன்னெடுத்த நவ்வா உமா மற்றும் அப்துல் சத்தார் காசிம் பாபா ஆகியோர் தமது வயல் காணிகளை மேட்டு நிலத்தை துப்புரவு செய்யும் போது அக்காணி தொல்பொருள் திணைக்களத்துக்கு சொந்தமானது என அவர்களை கைது செய்திருக்கின்றார்கள். 50 வருடத்துக்கு மேலாக பராமரித்து வந்த காணி எவ்வாறு இப்பொழுது தொல்பொருள் திணைக்களத்துக்கு சொந்தமாக முடியும் என்ற கேள்வி இன்று மக்கள் மத்தியில் எழும்புகின்றது. அதேபோன்று குச்சவெளி பிரதேச சேயத்துக்கு உட்பட்ட காசி நகர் ஜாயநகர் கிராம சேவக பிரிவிலே பொய்கைக்குளம், சூரிப்பிளவு, கைநாட்டான், ஆலங்குளம், முள்ளிவாட்டான், இளந்தைக்குளம், குச்சவேலி குளம் போன்ற பிரதேசங்களிலே மக்களுடைய வயல் காணிகள் இன்று வனவிலங்கு திணைக்களத்துக்கு சொந்தமானது என எல்லைப்படுத்தப்பட்டுள்ளது. இங்கு 1967 கூட உறுதி வழங்கின காணிகள், அதற்கு பின்னர் உறுதி வாங்கின காணிகளுக்கு கூட இன்று இவ்வாறான திணைக்களங்களினால் சுயரிக்கப்பட்டிருக்கின்ற ஒரு நிலைப்பாடு காணப்படுகின்றது. அதே போன்றுதான் புல்மொட்டை பிரதேசத்திலே அபகரிக்கப்பட்ட பகுதிகளாக அரிசிமலை பகுதி, பொன்மலை குடா, ஆண்டாம்குள வயல்பகுதி, யானோய அணைக்கட்டு, காட்டு தென்னை முறிப்பு, கண்ணீராவி மலை, 13ஆம் கட்டை மாலனூர், மண்கிண்டி மலை போன்ற பிரதேசங்கள் இவ்வாறு உள்வாங்கப்பட்டிருக்கின்றது. இதுவரைக்கும் குச்சவெளி பிரதேச செயலகத்திலே 12,000 மேற்பட்ட காணி அனுமதி பத்திரங்கள் கோரி விண்ணப்பித்தும் அவை அனைத்தும் இன்னும் குச்சவெளி பிரதேச செயலகத்தில் தேங்கி நிற்பதாக மக்கள் இன்று முறைப்பாடுகள் செய்கின்றார்கள். இது தவிர்ந்து மூதூர், தோப்பூர், தம்பலகாமம் போன்ற பகுதிகளிலும் இவ்வாறான குறைபாடுகள் காணப்படுகின்றன. ஆகையால் காணி அமைச்சர் அவர்கள் இது சம்பந்தமான விடயங்களை தீர்க்கின்ற நடவடிக்கைகளை முன்னெடுக்க வேண்டும் என்பதை இந்த உயரிய சபையிலே நான் கூறிக்கொள்கின்றேன். மக்கள் பயிர் செய்யும் காணிகளில், மக்கள் உறுதி காணிகளில் திடீரென இவர்கள் வந்து இது தமது திணைக்களத்துக்கு சொந்தமான காணி என எல்லைப்படுத்துகின்றார்கள். இது தொடர்பாக எந்த பிரதேச செயலாளருக்கோ காணி உத்தியோகத்தருக்கோ எதுவித தகவலும் தெரியாது என கூறுகின்றார்கள். ஒருவர் பரம்பரை பரம்பரையாக பராமரித்து வந்த பயிர்ச்சைகை செய்கின்ற உறுதி காணி எப்படி இவர்களுக்கு சொந்தமாக முடியும்? ஆகவே இதற்குரிய தீர்வை கௌரவ அமைச்சர் அவர்கள் முன்னெடுக்க வேண்டும் என்பதை இந்த இடத்திலே நான் கேட்டுக் கொள்வதோடு, இது தவிர்ந்து குடவைக்கட்டு முஸ்லிம் வித்தியாலயத்துக்கு சொந்தமான காணி இன்று மண் அகழ்வுக்காக ஹில்மனாய் கூட்டு ஸ்தாபனத்துக்கு வழங்கப்பட்டிருக்கின்றது. ஆகையால் இது எந்த அடிப்படையிலே வழங்கப்பட்டிருக்கின்றது? ஏற்கனவே ஹில்மனாய் கம்பெனிக்கு வழங்கப்பட்ட, அதாவது புடவைக்கட்டு பிரதேசத்திலே பல ஏமாற்றத்தை சந்தித்த மக்கள் இருக்கின்றார்கள். ஏற்கனவே அவர்கள் போலீசினால் கைது செய்யப்பட்டு பல இன்னல்களை பெற்றவர்கள். ஆகையால் இந்த விடயத்தை என்னுடைய ஒரு கவனத்தை நான் எங்களுடைய கிழக்கு மாகாண கல்வி செயலாளர் முத்துபண்ட அவர்களுடைய கவனத்துக்கு கொண்டு வந்திருக்கின்றேன். ஆகையால் அதிலும் எங்களுடைய கௌரவ அமைச்சர் அவர்கள் கவனம் செலுத்த வேண்டும் என்பதை இந்த இடத்திலே கேட்டுக் கொள்வதோடு, எமது மாவட்டத்தில் இன்னும் ஒரு பிரச்சனையாக காணப்படுவதுதான் பிரதேச செயலங்களுக்குரிய எல்லைகள் இன்னும் உரிய முறையிலே அடையாளப்படுத்தப்படாமை. இதனால் சில பிரதேச செயலக காணிகள் இன்னும் ஒரு பிரதேச செயலத்தினால் அத்துமீறி பிடிக்கின்ற நிலை காணப்படுகின்றது. உதாரணமாக கிண்ணியா, மூதூர், தம்பலகாமம், குச்சவெளி, சேருவில போன்ற பிரதேச செயலகத்தில் இது போன்ற காணி அளவை 30 வருடங்களுக்கு முன் உள்ள காணி அளவையை பார்த்தால் இப்பொழுது இருக்கின்ற காணி அளவைகளும் வித்தியாசப்படும் என்பதிலே சில மாற்றங்கள் இருக்கின்றன. ஆகையால் இதையும் கவனத்தில் கொள்ள வேண்டும். அது தவிர்ந்து திருகோணமலை மாவட்டத்தில் இன்னமும் மேய்ச்சல் தரை சம்பந்தமான பிரச்சனைகள் காணப்படுகின்றது. எந்த நேரத்திலும் விவசாயிகளும் மேய்ச்சல் தரை சம்பந்தமான இவர்களுக்கும் இடையிலான பிரச்சனைகள் தொடர்ச்சியாக முன்வைக்கப்பட்டுக் கொண்டிருக்கின்றது. ஆகையால் இந்த மேய்ச்சல் தர பிரச்சனைகளையும் கௌரவ அமைச்சர் அவர்கள் முடிவுக்கு கொண்டு வர வேண்டும் என்பதை கூறிக்கொள்வதோடு இன்றைய சபையிலே மீனவ சம்பந்தமான சில விடயங்களும் இந்த இடத்திலே கூறலாம் என்று நினைக்கின்றேன். கௌரவ அமைச்சர் அவர்கள் இருக்கின்றார்கள். கௌரவ அமைச்சர் அவர்களே, நான் பிரதித்துவப்படுத்துகின்ற திருகோணமலை மாவட்டத்திலே எங்களுடைய கூடுதலான மீனவர்கள் சுருக்கு வலையை நம்பி தொழிலை செய்கின்றார்கள். ஆகையால் 1970 முதல் சுதந்திரமாக சுருக்கு வலையிலே அவர்கள் மீன் தொழிலே ஈடுபட்டு வந்திருந்த போதிலும் 2011 முதலாவது அனுமதி பத்திரம் வழங்குகின்ற நடைமுறை கொண்டு வரப்பட்டது. அந்த நடைமுறை கொண்டு வந்ததற்கு பின்னர் இதிலே 7 மீட்டருக்கு அப்பால் சென்று மீன் பிடிக்க வேண்டும் என்ற ஒரு விடயம் அதிலே உள்வாங்கப்பட்டிருக்கின்றது. கிண்ணியா, மூதூர், ஜமாலியா பிரதேசங்களிலே சிறிய படகுகள் கொண்டு மீன்பிடி நடவடிக்கைகளை மேற்கொள்வதனால் 7 மீட்டருக்கு அப்பால் சென்று மீன் பிடிக்கின்ற செயற்பாடுகளை அவர்கள் முன்னெடுக்க முடியாமல் இருக்கின்றார்கள். 7 கிலோமீட்டர். அத்துடன் இந்த 7 கிலோமீட்டர் கட்டுப்பாடு திருகோணமலை உட்பட சில மாவட்டங்களிலே காணப்படுகின்றது. ஆகையால் திருகோணமலை மாவட்டம் இந்த விடயத்திலே புறக்கணிக்கப்படுகின்றது. ஆகையால் இந்த 7 கிலோமீட்டர் எல்லை கணிக்கப்படுவதிலும் கௌரவ அமைச்சர் அவர்களே சில பிரச்சனைகள் காணப்படுகின்றன. அதாவது படகுகள் புறப்படுகின்ற கரையில் இருந்து கணிக்கப்படாமல் அவர்கள் மீன் பிடிக்கும் கடலுக்கு அண்மையில் உள்ள கரையில் இருந்தே கணிக்கப்படுகின்ற காரணத்தினால் இதிலும்
நினைக்கின்றேன். You have 2 more minutes.
Yeah, thank you. ஆகவே சிறிய படகுகள் பயன்படுத்தி மீன் பிடிக்கின்ற நடவடிக்கைகளிலே ஈடுபடுகின்ற மீனவர்களுக்கு 7 கிலோமீட்டர் எல்லையை குறைக்க வேண்டும், அல்லது அவர்களுடைய மீன் பிடிக்குகின்ற பெரிய, அதாவது டேங்கி போட் என்று சொல்லப்படுகின்ற இயந்திரங்களை அவர்களுக்கு மானியமாக வழங்குகின்ற திட்டத்தையாவது கௌரவ அமைச்சர் அவர்கள் முன்னெடுக்க வேண்டும் என்பதை இந்த இடத்திலே கேட்டுக்கொள்வதோடு இந்த வருடம் சுருக்கு வலைக்கான அனுமதி பத்திரம் இன்னும் வழங்கப்படாமல் இருக்கின்றது. அதை வழங்குவதற்கான நடவடிக்கையும் எடுக்க வேண்டும். இதற்கு முன்னர் 6 மாதங்கள் 10 மாதங்கள் என்று வழங்கப்பட்டிருக்கின்றன. ஆகையால் அதையும் கவனத்தில் கொள்வதோடு அதே போன்று கௌரவ அமைச்சர் அவர்கள் கிண்ணியா, மூதூர், தோப்பூர் பிரதேசங்களை உள்ளடக்கியதான ஒரு மீனவ துறைமுகம் அமைக்கப்பட வேண்டும் என்பது என்னுடைய ஒரு வேண்டுகோளாக காணப்படுகின்றது. தற்போது திருகோணமலை சீனக்குடா மீனவ துறைமுகம் துறத்துக்கு மேலதிகமாக என்னுடைய மூதூர் தொகுதியிலே கிண்ணியா, மூதூர் பிரதேசங்களை உள்ளடக்கிய ஒரு மீனவ துறைமுகத்தை உருவாக்க வேண்டும் என்பது என்னுடைய ஒரு வேண்டுகோளாக இருக்கின்றது. அது மட்டுமல்லாமல் எங்களுடைய நெக்டா நிறுவனத்தின் கீழே ஃப்ரெஷ் வாட்டர் எக்யூகல்ச்சர் டெவலப்மெண்ட் சென்டர் ஒன்றை எங்களுடைய திருகோணமலை மாவட்டத்திலே உருவாக்க வேண்டும் என்பதும் எங்களுடைய ஒரு விருப்பமாக காணப்படுகின்றது. ஏனென்றால் கிழக்கு மாகாணத்திலே எங்களுக்கு அவ்வாறான ஒரு நிலையம் இல்லாத காரணத்தினால் எங்களுடைய, அதாவது நன்னீர் மீன் வளர்ப்புக்காக நாங்கள் தமுல்லை சென்று அந்த மீன்களை பெற வேண்டிய ஒரு சூழல் காணப்படுகின்றது. ஆகையால் அவற்றையும் கருத்தில் கொண்டு அவ்வாறான சூழலையும் நினைக்கின்றேன். எங்களுடைய இளைஞராக இருக்கின்ற உங்களுடைய பிரதி அமைச்சர் அவர்கள் இருக்கின்றார்கள். ஆகையால் அவர்களும் அந்த விடயத்திலே கவனம் செலுத்தி அதை நிவர்த்தி செய்ய வேண்டும் என்று. அது மாத்திரமல்ல, இன்று மீனவர்கள் மழையினால், வெள்ளத்தினால், இந்த COVID-19 பாதிக்கப்பட்டு இன்று அவர்களுடைய வாழ்வாதாரம் மிகவும் மோசமான அடிப்படையிலே பாதிக்கப்பட்டிருக்கின்றது. ஆகையால் இவர்களுக்கான வாழ்வாதாரத்தை ஏற்படுத்த வேண்டும் என்பதையும் கேட்டுக் கொள்வதோடு இன்று திருகோணமலை மாவட்டத்தில் இருக்கின்ற மீனவ சங்கங்கள் இன்று புறக்கணிக்கப்படுவதாக அங்கிருக்கின்ற மீனவ சங்கத்தினால் சொல்லப்படுகின்றது. ஏனென்றால் ஏனைய மாவட்டத்தில் இருக்கின்ற மீனவ சங்கங்களுக்கான வாழ்வாதாரங்கள், டாய்லெட் வசதிகள், வீட்டு வசதிகள் மற்றும் உபகரண வசதிகள் வழங்கப்பட்டு, ஆனால் எங்களுடைய பிரதேசத்தில் இருக்கின்ற மீனவ சங்கங்களுடைய அனுமதி ரத்து செய்கின்ற ஒரு நிலைப்பாடு காணப்படுகின்றது. கருத்தில் கொண்டு கௌரவ அமைச்சர் அவர்கள் முன்னெடுக்க வேண்டும் என்று சொல்லி நேரத்தை ஒதுக்கிய உறுப்பினர் அவர்களுக்கு நன்றி கூறி எனது உரையை முடித்துக்
கொள்கின்றேன். நன்றி.
முலாசனே கரு மந்துமணி மம கனகாட்டு வேணும் அப்பே சமீந்த விஜயசிறி மந்திரித்துமா பிரகாஷா கரவா ஆக்சிஜன் பைக்கியல கியப்பு ඇමතිවරයෙක් ඉන්නවා කියලා රාජ්‍ය ඇමතිවරයෙක් ඉන්නවා කියලා ආණ්ඩුව ඇතුලේ ඉතාමත්ම පැහැදිලිව කියන්න ඔක්සිජන් එපයි කියලා කියපු ඇමතිවරයෙක් නැහැ. මේ සිද්ධියට සම්බන්ධ වුණේ මම එදා අපි වරාය නිරීක්ෂණය කිරීම සඳහා නිමල්ලංස ඇමතුමාගේ ආරාධනාවකට, ඒ වගේම සරත් ගුණරත්න ඇමතුමාගේ ආරාධනාවකට අපි එතනට ගිය වෙලාවේදී එතන හිටපු වන සංරක්ෂණ නිලධාරිතුමිය සහ ගමේ ජනතාව අතර වෙච්ච ගැටලුවකදී එතන හිටපු දීවරයෙක් කියපු කතාවක්. මේ එතන මම මේක මැදිහත් වුණේ බේරන්න විතරයි. මේ පහත් දේශපාලනේ මේ කරන්න එපා කියලා කාරණේ මම මතක් කරනවා.